समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે એની ગાથા 308-311 પછી કળશ 195 નો સ્વાધ્યાય આપણે કર્યો છે. કળશ 195માં એ વાત આવી કે જેનું જ્ઞાન સર્વજ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધ નહીંથી પરદ્રવ્યનો કરતા નથી તો પણ તેને કર્મનો બંધ થાય છે. એ ભગવાન આત્મા પરદ્રવ્યનો કરતા નથી અને એ જ્ઞાન સ્વભાવી છે અને એનું જ્ઞાન સર્વજ્ઞેયોને જાણનારું છે એવો આત્મા છે તો પણ તેને કર્મનો બંધ થાય છે તો તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે. એ કર્મનો બંધ થાય છે તો એમાં કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ ઘણો વિસ્તાર કરી અને સમજાવ્યું કે ભગવાન આત્માનું કેવું જ્ઞાન સ્વરૂપ છે. એવું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અજ્ઞાનને કારણે કર્મથી બંધાય છે. હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છે. કુમકુંદાચાર્ય ભગવાન ગાથા 312 અને 313માં આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છે. એટલે કે આ જીવને કર્મનો બંધ કઈ રીતે છે એની વાત કરે છે. તો ગાથા 312 ચેતયતા તુ પ્રકૃત્યર્થમ ઉત્પદ્યતે વિનશ્યતિ પ્રકૃતિરપિ ચેતકાર્થમ ઉત્પદ્યતે વિનશ્યતિ. ગાથા 313 એવમ બંધસ્તુ દ્વયો પ્રતિ અન્યોન્ય પ્રત્યયાત ભવેત આત્મન પ્રકૃતેશ્ચ સંસારસ્તેન જાયતે. ગુજરાતીમાં ગાથા છે. પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઉપજે વીણસે ખરે ને પ્રકૃતિ પણ જીવના નિમિત્તે ઉપજે વીણશે. અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને આત્મા અને પ્રકૃતિ તણો સંસારથી થાય છે. પ્રકૃતિ અને આત્મા ને નિમિત્ત નૈમિતિક સંબંધથી આ સંસાર છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે ચેતયતા તુ પ્રકૃત્યર્થમ ઉત્પદ્યતે વિનશ્યતિ. એટલે કે ચેતક અર્થાત આત્મા, આ ચેતનારો ભગવાન આત્મા, આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એવો એ ચેતક એ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે. ઉપજે છે એટલે ઉત્પન્ન થાય છે એમ નહીં, જે છે નવું કાંઈ ઉત્પન્ન થાય છે એમ નહીં, જે છે એનું અસ્તિત્વ છે એ અહીંયા ઉપજે છે અથવા તો અહીંથી વીણસે છે, એમાં નવું કાંઈ ઉત્પન્ન થાય છે એમ નથી. એ ઉપજે છે અને વીણસે છે એમાં એ રીતે નવા સંયોગો સાથે એ પ્રગટ થાય છે એવું એનું ઉપજવું છે, અને એનાથી સંયોગથી રહિત થવું એવું એનું વીણસવું છે. એટલે અહીંયા ઉપજે છે અને વીણસેનો એવો અર્થ નથી કરવાનો કે કાંઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે કે દ્રવ્યનો નાશ થાય છે એટલે વીણસે છે, એવો અર્થ નથી. આત્મા તો ત્રિકાળ છે અને પ્રકૃતિના નિમિત્તે એ ઉપજે છે તથા વીણસે છે. પ્રકૃતિ એટલે આ કર્મની પ્રકૃતિ, કર્મના ઉદયો, એ બધું એના નિમિત્તે એનું આ સંસાર સંબંધી ઉપજવું અને વીણસવું થાય છે. ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવી છે, ચેતક છે અને એને કર્મનો બંધ થાય છે તો જરૂર કોઈ એવું ગહન અજ્ઞાન હોવું જોઈએ જેને કારણે થાય. અને એ અજ્ઞાનની વાત કર્યા પછીથી હવે અહીંયા કુમકુંદાચાર્ય ભગવાન આ વાત સમજાવે છે કે કઈ રીતે આમ સંસારને વિશે ઉપજે છે તથા વીણસે છે. એમ પહેલું કહ્યું કે પ્રકૃતિના નિમિત્તે, ચેતક અર્થાત આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે. અને આગળ કહે છે કે પ્રકૃતિ અપી ચેતકાર્થમ ઉત્પદ્યતે વિનશ્યતિ, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત આત્માના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે. આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે, અને પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે. એવમ અન્યોન્ય પ્રત્યયાત દ્વયો અપી આત્મનઃ પ્રકૃતિ, એ રીતે અન્યોન્ય એટલે પરસ્પર નિમિત્તથી બંનેનો, આત્મા અને પ્રકૃતિનો, બંનેનો આત્માનો અને પ્રકૃતિનો બંધ થાય છે. બંધ તું ભવેત તેન સંસાર જાયતે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજે છે અને વીણસે છે, અને પ્રકૃતિ આત્માના નિમિત્તે ઉપજે છે અને વીણસે છે. આપણે કર્તા કર્મ અધિકારમાં આ વાતને સમજ્યા છીએ કે કર્મનો ઉદય છે એ વખતે જે સંયોગો છે એનું લક્ષ કરતા જીવ એવા પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે, તો જીવના એવા વિકારી ભાવ, વિભાવ ભાવ એનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ બંધાય છે. જીવના એવા વિકારી ભાવ, વિકારી પરિણામ, વિભાવ ભાવ એ આશ્રવ અને ભાવબંધનું કારણ છે, અને એવા ભાવબંધના નિમિત્તે પેલા કારમાણ્ય રજકણો દ્રવ્ય કર્મરૂપે બંધાય છે. એ દ્રવ્ય કર્મ બંધાય છે કે એના પોતાના કારણે બંધાય છે, એ વખતે એને નિમિત્ત તરીકે આ ભાવ બંધ છે એટલે કે જીવના વિકારી ભાવ છે. પણ એમ નથી કે વિકારી ભાવ પેલા જડ કર્મને કરે, જડ કર્મ બાંધે, એમ નથી. જડ કર્મ છે એ પૂદગળ છે, એવા કારણે રજકણો છે, અને એ ભેગા થાય અને એનો સ્કંધ બને છે એવી કર્મની પ્રકૃતિ રચાય છે, તો એ પૂદગળનું કાર્ય છે, એમાં જીવને કાંઈ કરવાપણું નથી. છતાં પણ એવું થાય છે ત્યારે જીવના વિકારી પરિણામ એમાં નિમિત્ત કારણ છે. અને જીવ આ જે કર્મ બંધાયા છે એ કર્મ એનો ઉદય આવતા એના સંયોગો અને એના ફળ સાથે એકત્વ કરે છે, મમત્વ કરે છે, એમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ કરે છે. એટલે એવા ભાવે જયારે એ જીવ થાય છે તો એમાં પેલા કર્મના ઉદયો છે એ કઈ એને એમ કરાવે છે એમ નથી, પરંતુ એનું નિમિત્ત પામીને, કર્મના ઉદયનું નિમિત્ત પામીને એ નિમિત્ત છે. અને જીવને જે ભાવ થાય છે એ જીવનો ભાવ છે, એમાં કર્મના ઉદય નિમિત્ત છે. એટલે ત્યાં કર્મના ઉદય છે એ નિમિત્ત છે, અને નૈમિત્તિક છે તે જીવના ભાવ છે, જે વિભાવ ભાવ વિકારી ભાવ થયા તે જીવના ભાવ એ નૈમિત્તિક છે. એટલે એ કર્મના એટલે પ્રકૃતિના નિમિત્તે એ વિભાવ ભાવે ઉપજે છે, વીણસે છે. અને પ્રકૃતિ એટલે કે આ કર્મના બંધ થયા એ જીવના નિમિત્તે એટલે કે જીવના વિભાવ ભાવના નિમિત્તે, એના નિમિત્તે જીવના વિભાવ ભાવના વિકારી ભાવના એના પરિણામના નિમિત્તે આ પ્રકૃતિ એટલે કે કર્મનો બંધ થાય છે. તો એ રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે, અને પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉપજે છે તથા વીણસે છે. અને એ રીતે પરસ્પર નિમિત્તથી બંનેનો એટલે કે આત્માનો અને પ્રકૃતિનો બંધ થાય છે, અને એથી આ સંસાર ઉત્પન્ન થાય છે. એટલે આ વાતને બરાબર યાદ રાખીને ગાથાની ટીકા આપણે સમજવાની છે. ટીકામાં અહીંયા કહે છે કે આ આત્મા તેને અનાદિ સંસારથી જ પરના અને પોતાના જુદા જુદા નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન એટલે કે ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અભ્યાસ કરવાથી કરતા થયો છે. આ આત્મા તેને અનાદિથી સંસાર છે, અને અનાદિ સંસારથી જ જ્યારથી આત્મા છે ત્યારથી એ પર અને સ્વ એને જુદા કરી શકતો નથી. હજી સુધી એણે એમ જ્ઞાન દ્વારા એને જુદા કર્યા નથી. સ્વનું લક્ષણ અને પરનું લક્ષણ એના દ્વારા એને જુદા કરી શકે, સ્વના લક્ષણોને જાણીને અને પરના લક્ષણોને જાણીને એ પોતે ભેદ જ્ઞાન કરે કે આ સ્વ અને આ બીજું બધું પર. પણ એવું એણે હજી અનાદિથી કર્યું નથી, અને સંસારમાં ચાર ગતિના ભ્રમણ કરે છે. તો એનું કારણ અહીંયા સમજાવી દીધું કે આ આત્મા તેને અનાદિ સંસારથી જ જ્યારથી છે ત્યારથી જ એને પર અને પોતાના જુદા જુદા જે નિશ્ચિત સ્વલક્ષણો છે એનું જ્ઞાન નથી. એનું જ્ઞાન નથી એટલે એ ભેદ જ્ઞાન નથી, એ ભેદ પાડી શકતો નથી કે આ સ્વ અને આ પર. અને એમ હોવાને લીધે એ પરના અને પોતાના એકત્વનો અભ્યાસ કરી રહ્યો છે. પરના અને પોતાના એકત્વનો એટલે પર સાથે પોતે એક રૂપે પરિણમી રહ્યો છે. પોતાથી પરને જુદું પાડતો નથી, પરથી પોતાને જુદો પાડતો નથી. આ પર એવું શરીર એનાથી પોતાને જુદો સમજતો નથી. પર સાથે એકત્વનો અભ્યાસ છે, આ શરીર સાથે એને એકત્વ છે. શરીર એટલે હું, હું એટલે શરીર. શરીરની જે કંઈ વાત હોય એમાં એ હું કરીને વાત કરે છે. મને પેટમાં દુખે છે, મને ભૂખ નથી લાગી, હું ખાઉં છું, પીઉં છું, નાહું છું, ધોઉં છું. બધી ક્રિયાઓ શરીરની, એ બધી ક્રિયાઓ શરીરની સવારથી સાંજ સુધી જે કરે એ બધી ક્રિયાઓને એ પોતાની માનીને કરી રહ્યો છે. એ ક્રિયા થાય છે તો થાય છે, પણ એ પોતાની ક્યાં છે? આત્મા ઉઠ્યો, આત્મા ઉઠે પથારીમાંથી બેઠો થાય તો કહે છે કે હું ઉઠ્યો. આ બ્રશ કોણે કર્યું? મેં કર્યું, બીજું કોણ કરે? આત્મા બ્રશ કરે? આત્મા બ્રેકફાસ્ટ કરે, આત્મા શાવરમાં જાય, આત્મા શું કરે? એક પણ ક્રિયા એ કરતો નથી, છતાંય એને કેટલું બધું એ વણાઈ ગયું છે, શરીર સાથેનું એકત્વ એને કેટલું અંદર ઘૂસી ગયું છે એનો વિચાર કર્યો ક્યારે? કે ઉઠીએ છીએ અને સૂઈ જઈએ છીએ ત્યાં સુધીમાં જેટલું જે કંઈ થાય છે એ બધાના આપણે સ્વામી થઈ જઈએ છીએ, એવો વિચાર નથી આવતો કે આ મારું કાર્ય નથી, આ મારાથી જુદું છે, એમ પણ થતું નથી. એવું એકત્વ પર સાથે છે, કેટલું બધું એકત્વ છે પર સાથે, ડગલે ને પગલે એ પરનો સ્વામી થાય છે, પરનો કરતા થાય છે, પરનો ભોગતા થાય છે, પરમાં એકત્વ કરે છે, પરમાં મમત્વ કરે છે. આ કોમ્પ્યુટર મારું, આ કાર મારી, બધું પર છે પણ પોતાનું કરે છે. આ બધા મારા, આ પરાયા અને આ મારા, પોતાના દીકરા દીકરી આ બધા પોતાના, અને પેલા બધા બાજુવાળાના, એમ એ એકત્વ મમત્વ કર્તૃત્વ અને ભોક્તૃત્વ અને સ્વામિત્વ કરતો થતો પર સાથે એકત્વનો અભ્યાસ કરી રહ્યો છે. પર સાથેનું એકત્વ છે એને, અને પર સાથેનું એકત્વ છે એનો કરતા થાય છે. એવો કરતા થયો થકો પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે. આવું એ કરે છે એમાં પ્રકૃતિ નિમિત્ત છે, એટલે પ્રકૃતિના નિમિત્તે એ ઉપજે છે અથવા વીણસે છે, એટલે ઉત્પત્તિ વિનાશ પામે છે. ભગવાન આત્મા પોતે ત્રિકાળ શુદ્ધ છે, પણ એ સંસાર અવસ્થામાં ભવના ભ્રમણ કઈ રીતે કરી રહ્યો છે? તો કે આ રીતે પર સાથે એકત્વનો એને અભ્યાસ છે. ક્યારથી છે? અનાદિથી છે. કેમ છે? તો કે એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી, એટલે એ પર સાથે એકત્વ કરતો થતો, પરનો કરતા થતો, પરનો ભોગતા થતો, પ્રકૃતિના નિમિત્તે એ કર્મબંધ કરે છે, અને કર્મબંધ કરે છે એટલે એને ભવના ભ્રમણ થાય છે. આગળ કહે છે કે પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે, અર્થાત આત્માના પરિણામ અનુસાર પરિણમે છે. આત્મા એને પરિણામ આવે છે એમ નહીં, પરંતુ એના નિમિત્તે એ પણ ઉપજે છે, વીણસે છે, એના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે. એટલે આત્માના પરિણામ અનુસાર પરિણમે છે, આત્માના જેવા પરિણામ છે એ પ્રમાણે એ પણ પરિણમે છે. એટલે એ આત્માના પરિણામ તો એમાં નિમિત્ત છે, આત્માના પરિણામ એ એમાં ઉચિત નિમિત્ત છે. ખરેખર તો એ પ્રકૃતિનું પરિણમન તો પોતાનું છે, એનું ઉપજવું અને એનો નાશ થવો એ તો એનું પોતાનું છે, પરંતુ આત્માના પરિણામ છે એ અનુસાર એ થાય છે, એટલે એ આત્માના પરિણામ એમાં નિમિત્ત છે. એટલે અહીંયા કહે છે કે પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે, અર્થાત આત્માના પરિણામ અનુસાર પરિણમે છે. એ રીતે જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તા કર્મ ભાવનો અભાવ છે, તો પણ એ રીતે પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે. પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવ, એક નિમિત્ત છે અને બીજા દ્રવ્યમાં એનું નૈમિત્તિક છે. આત્માના પરિણામ નિમિત્ત છે અને પ્રકૃતિનું બંધાવવું, છૂટા પડવું, એના કારણે રજકણોનું બંધાવવું, છૂટા પડવું એ નૈમિત્તિક છે, એ અન્ય દ્રવ્યમાં છે. એક દ્રવ્ય સાથે કરતા કર્મ ભાવ હોય, અન્ય દ્રવ્ય સાથે કરતા કર્મ ભાવ હોય નહીં. કર્તા અને કર્મ એ એક જ દ્રવ્યમાં હોય, પરિણામ અને પરિણામ એક જ દ્રવ્યમાં હોય, પણ અન્ય દ્રવ્યમાં તો હોય નહીં. એટલે અહીંયા આત્માના પરિણામ અને પ્રકૃતિને કરતા કર્મ ભાવ નથી, આત્મા અને પ્રકૃતિને કરતા કર્મ ભાવનો અભાવ છે તો પણ એ બંધ થાય છે. તો બંધ કઈ રીતે થાય છે? તો કે એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક ભાવ છે, નિમિત્ત નૈમિતિક ભાવ છે. જે રીતે પ્રકૃતિનું બંધાવવું એ આત્માના પરિણામના નિમિત્તે છે, એ જ રીતે આત્માના જે વિભાવ પરિણામ થાય છે એ પણ પ્રકૃતિના નિમિત્તે છે. પ્રકૃતિ એટલે કર્મ, એના ઉદયો, એને કારણે, એનું લક્ષ્ય કરતા જીવને એવા વિભાવના પરિણામ થાય છે ત્યારે એ નિમિત્ત કહેવાય છે, ત્યારે એ પ્રકૃતિ નિમિત્ત કહેવામાં આવે છે. એટલે બંનેને એ રીતે નિમિત્ત નૈમિતિક ભાવ છે, પણ કરતા કર્મ ભાવ તો નથી. કરતા કર્મ ભાવ હોઈ શકે પણ નહીં, કેમ કે બંને દ્રવ્ય જુદા છે. એટલે કહે છે કે જો કે આત્મા અને પ્રકૃતિને કરતા કર્મ ભાવનો અભાવ છે તો પણ પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવથી બંનેને બંધ જોવામાં આવે છે. તેથી સંસાર છે અને તેથી જ તેમને, એટલે આત્માને ને પ્રકૃતિને કરતા કર્મનો વ્યવહાર છે. કરતા કર્મનો વ્યવહાર છે એટલે ઉપચારથી એમ કહેવામાં આવ્યું, એવો વ્યવહાર છે. કરતા કર્મ ભાવ નથી, કરતા કર્મ ભાવનો તો અભાવ છે, એટલે કે બંને દ્રવ્ય જુદા છે, પણ આવો નિમિત્ત નૈમિતિક ભાવ હોવાથી વ્યવહારથી એ કરતા કર્મ કયા છે, એવો આત્મા અને પ્રકૃતિને કરતા કર્મનો વ્યવહાર છે. આ અર્થમાં પંડિતજી સમજાવે છે કે આત્માને અને જ્ઞાનાવરણ આદિ કર્મની પ્રકૃતિઓને, કુલ 148 પ્રકૃતિ, મુખ્ય 8 પ્રકૃતિ, 4 ઘાતી અને 4 અઘાતી એવી કર્મની પ્રકૃતિ, એટલે એને અને આત્માને પરમાર્થે એટલે નિશ્ચયથી ખરેખર સત્યાર્થે કરતા કર્મપણાનો અભાવ છે. પરમાર્થે આત્માને અને કર્મની પ્રકૃતિઓને કરતા કર્મપણાનો અભાવ છે તો પણ પરસ્પર એકબીજા વચ્ચે નિમિત્ત નૈમિતિક ભાવને લીધે બંધ થાય છે. તેથી સંસાર છે અને તેથી જ કરતા કર્મપણાનો વ્યવહાર છે. બહુ સ્પષ્ટ કરી દીધું. અઢી લીટીની અંદર પંડિતજીએ સ્પષ્ટ વાત મૂકી દીધી. હવે આ કથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 45, ગાથા 312 તથા 313 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે આ આત્મા અંદરમાં અનંત ગુણથી ભરેલો ભગવાન છે, પણ અરે એને અનાદિ સંસારથી જ સ્વ અને પરના ભિન્ન ભિન્ન સુનિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી. બંનેના સ્વના અને પરના જે લક્ષણો નિશ્ચિત છે એ સ્વલક્ષણોનું જ્ઞાન નથી. પોતાનો તો એક ચૈતન્ય સ્વભાવ છે અને આ રાગાદિ વિભાવ છે એ તો જળ પ્રકૃતિના લક્ષ્ય થયેલો જળ અચેતન ભાવ છે. આમ સ્વ પરની સ્વભાવ વિભાવની પ્રગટતા ભિન્ન છે, સ્વ અને પર આમ જુદું છે, પણ એ બંનેની ભિન્નતાનું આ જીવને અનાદિથી જ ભેદ જ્ઞાન નથી. એ જ્યારથી છે ત્યારથી, જ્યાં સુધી એ સમ્યક્ત્વ પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ અજ્ઞાન ભાવે જ પરિણમે છે, એ ભેદ જ્ઞાન રહિત છે. ભેદ જ્ઞાન થાય ત્યારે સમ્યક દર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે ત્યારે તે વખતે ભેદ જ્ઞાન હોય છે. એક વખત ભેદ જ્ઞાન થાય છે, પોતાના સ્વરૂપને પરથી જુદું અનુભવ સહિત એ જાણે છે, એવા અનુભવ પછીથી એ ભેદ જ્ઞાન વારે વારે કરવું પડતું નથી, એ સહજ હોય છે. પણ અનાદિથી જીવ જ્યારથી છે ત્યારથી અત્યાર સુધી એને એવું ભેદ જ્ઞાન કર્યું નથી, અનાદિથી જ ભેદ જ્ઞાન નથી. અને આવું ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે એ સ્વ પરના એકપણાનો અભ્યાસ કરીને, કેમ કે ભેદ જ્ઞાન નથી એટલે બેને જુદા પાડી શકતો નથી, કે આ સ્વ અને આ પર એમ એને જુદું કરી શકતો નથી. સ્વ અને પરના લક્ષણો દ્વારા એટલે કે એનું જ્ઞાન કરીને જ્ઞાન દ્વારા સ્વને પરથી જુદું પાડે, પણ એવું જ્ઞાન નથી. એ જ્ઞાનને ભેદ જ્ઞાન કર્યું. બેના લક્ષણો દ્વારા સ્વ અને પરને જુદા પાડવા વાળું જે જ્ઞાન છે એ ભેદ જ્ઞાન છે. પણ એવું ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે એ સ્વ પરના એકપણાનો અભ્યાસ કરીને વિભાવ ભાવનો કર્તા થઈ પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ ત્રણેય કાળ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છે. એમ નથી કે એ ભવિષ્યમાં જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરશે અથવા તો કેવળ જ્ઞાન પ્રગટ કરશે ત્યારે જ્ઞાન આનંદ સ્વભાવી થશે, એમ નથી. એ તો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છે. એ ભૂતકાળમાં પણ જ્ઞાન આનંદ સ્વભાવી હતો, વર્તમાનમાં પણ એમ જ છે, અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. એને એની દ્રષ્ટિ થઈ નથી ને, એટલે એને ખ્યાલ નથી આવ્યો કે પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે. પોતાનું મૂળ સ્વરૂપ તો જ્ઞાન આનંદ સ્વભાવ રૂપ છે, એ વાતનો એને ખ્યાલ જ નથી આવ્યો. એટલે એવો ચૈતન્ય મૂર્તિ પ્રભુ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છે. હજી થવાનો છે એમ નહીં, એ એવો છે જ. અને સ્વભાવ સ્વભાવ તો એના ગુણને કારણે હોય, અને ગુણ તો દરેક અવસ્થાને વિશે રહે એને ગુણ કહેવાય. દરેક અવસ્થાને વિશે રહે એને ગુણ કહીએ. એટલે આ જ્ઞાન આનંદ સ્વભાવ છે એ ત્રિકાળ છે, એ કંઈ પાછળથી થાય છે એવું નથી. એ જ્યારથી છે ત્યારથી એ જ્ઞાન આનંદ સ્વભાવી જ છે. ગુરુદેવ કહે છે કે તેમ છતાં તે વિકૃત રાગ આદિ ભાવોનો કરતા કેમ થાય છે? પોતે ચૈતન્ય મૂર્તિ પ્રભુ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છે, તેમ છતાં તે વિકૃત રાગાદી ભાવોનો કરતા કેમ થાય છે? તો કહે છે કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને વર્તમાન મલિન વિભાવ, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને વર્તમાન મલિન વિભાવ જે પર્યાય છે, જે દશા છે, વર્તમાન દશા છે, એ વર્તમાન મલિન વિભાવ આ બે વચ્ચેનું અનાદિથી જ ભેદ જ્ઞાન નહીં હોવાથી તેની બે વચ્ચેનું, એક તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને આ વર્તમાન મલિન વિભાવ ભાવરૂપ દશા, એ બે વચ્ચેનું અનાદિથી જ ભેદ જ્ઞાન નહીં હોવાથી અજ્ઞાની જીવ રાગાદી ભાવોનો કરતા થાય છે. જે મલિન ભાવ, વિભાવ ભાવ, રાગ દ્વેષના ભાવ, ક્રોધ માન માયા લોભના ભાવ, નો કસાય એવા ભાવ, એ બધા ભાવનો એ કરતા થાય છે. કેમ કે એને સ્વભાવ અને આ વિભાવ એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન નથી એટલે એવા ભાવનો એ સ્વામી થાય છે, એનો કરતા થાય છે. એ ભાવ પોતાના છે, પોતે એ ભાવરૂપ પરિણમે છે, આમ માન્યતા છે. આવી ઊંધી વિપરીત માન્યતા એને ઘૂસી ગઈ છે. કર્મના કારણે કરતા થાય છે એમ નહીં, કોઈ કર્મ એને એવા રાગાદી ભાવોનો કરતા કરે છે એમ નહીં, પણ સ્વ અને પર એમ બેઉના એકપણાના અભ્યાસના કારણે એ બે વચ્ચે ભેદ પાડી શકતો નથી. સ્વ અને પરને કે ભેગા કરીને પોતાનું સ્વરૂપ માને છે, એ બંનેને એક રૂપ માની અને પોતે પરિણમી રહ્યો છે. એ બંનેને જુદા કર્યા વિના એક રૂપ માનીને એ અનાદિથી એમ જ ભવના ભ્રમણ કરી રહ્યો છે. જે શરીર મળે છે એ શરીર સાથે પોતાનું અસ્તિત્વ સ્થાપે છે. પોતે ભગવાન આત્મા જુદો છે, પોતાનું અસ્તિત્વ જે શરીર મળ્યું છે એ શરીરથી જુદું છે, અને શરીર ભૂતકળ પરમાણુનો સ્કંધ છે, એનું અસ્તિત્વ જુદું છે. બે વસ્તુ જુદી છે, બે ચીજ જુદી છે, છતાં એ બેને એકપણા રૂપ માને છે. એવો અનાદિનો અધ્યાસ છે. એવા અનાદિના અધ્યાસને કારણે આ અજ્ઞાની જીવ ક્ષણિક વિભાવ પરિણામોનો કરતા થાય છે. એટલે પેલા રાગાદી ભાવો જે થાય છે એને પોતાના માને છે, એનો એ કરતા થાય છે. કેટલું બધું સ્પષ્ટ ગુરુદેવે કરી દીધું. આગળ અહીંયા કહે છે કે ચેતૈતા અર્થાત આત્મા પોતે કર્મ પ્રકૃતિને આધીન થઈને ઉપજે છે તથા વિણતે છે. ચેતૈતા એટલે કે આત્મા, ચેતનારો ભગવાન આત્મા, એ આત્મા પોતે કર્મ પ્રકૃતિને આધીન થઈને ઉપજે છે તથા વિણતે છે. જો કર્મ પ્રકૃતિ એને એવી રીતે ઉપજાવે છે કે એવી રીતે વિણસાવે છે એમ નહીં, પરંતુ આત્મા પોતે જ કર્મ પ્રકૃતિને આધીન થઈને ઉપજે છે. એ પરાધીન ભાવ છે, એ ભાવ પરાધીન ભાવ છે, પરને આધીન થવાનો ભાવ છે. સ્વાધીનપણે જો ઉપજે તો એ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એનો એને અનુભવ થાય. એ સ્વને આધીન થઈને પરિણમે તો, પણ આ તો કર્મ પ્રકૃતિને આધીન થઈને પરિણમે છે, એટલે કેમ ઉપજે છે, વિણસે છે. નિર્વિકાર ચૈતન્ય લક્ષણ પ્રભુ પોતે હોવા છતાં, વિકાર વિનાનો જ્ઞાન સ્વભાવી હોવા છતાં, ચૈતન્ય લક્ષણ જ્ઞાન સ્વભાવી હોવા છતાં અને વિકાર વિનાનો હોવા છતાં, સ્વભાવ વિભાવના ભેદ જ્ઞાનનો પહેલેથી જનાદિથી એને અભાવ છે, અને એમ હોવાથી કર્મ પ્રકૃતિને આધીન થઈને વિકાર રૂપે ઉપજે છે અને વિકાર રૂપે નાશ પામે છે. વિકાર રૂપે ઉપજે છે અને વિકાર રૂપે નાશ પામે છે, એટલે કે એવી પર્યાયનું ઉપજવું અને એવી પર્યાયનો નાશ થવો. આત્માનો એમાં કઈ નાશ થતો નથી, એ વિકાર રૂપે ઉપજે છે અને વિકાર રૂપે નાશ પામે છે, એટલે તો એવી પર્યાય, એ મનુષ્યની પર્યાય કે તિરિંતની પર્યાય કે દેવની પર્યાય, એવી પર્યાય રૂપે એનું ઉપજવું થાય છે અને એનો એ પર્યાય રૂપે નાશ થાય છે. પોતે તો અનાદિ અવિનાશી છે, અનંત કાળ સુધી એવો ને એવો રહેવાનો છે, અને એનું શુદ્ધ સ્વરૂપ તો નિર્મળ છે, એ વિકારરૂપ છે જ નહીં. સ્વભાવે તો એ ચૈતન્ય લક્ષણ છે, જ્ઞાન આનંદ સ્વભાવી છે, પણ પ્રકૃતિને આધીન થઈને, કર્મ પ્રકૃતિને આધીન થઈને એ પરિણમે છે, એટલે વિકાર રૂપે ઉપજે છે અને વિકાર રૂપે નાશ પામે છે. બીજી રીતે કહીએ તો નિર્વિકાર વિકાર વિનાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એનો છે, એની ઉપર એની દ્રષ્ટિ નહીં હોવાથી એવા પોતાના ચૈતન્ય શુદ્ધ નિર્વિકાર પવિત્ર પરમાત્મ સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી કર્મના નિમિત્તને આધીન થઈને વિકારનો કર્તા થઈને પોતે પરિણમે છે. કર્મના નિમિત્ત છે, કર્મ કરાવે છે એમ નહીં, પણ કર્મનું નિમિત્ત છે કે પોતે વિકારનો કર્તા થઈને પરિણમે છે, એ વખતે એ કર્મનું નિમિત્ત છે. આગળ કહે છે 46મા પાના ઉપર કે પોતાના શુદ્ધ એક જ્ઞાતા સ્વભાવને આધીન થઈને સ્વ અવલંબને પરિણમે તો જીવ નિર્વિકારી થાય. વિકાર રહિત કેવી રીતે થવાય? વિકાર રહિત તો એ છે, પણ એ તો એનું દ્રવ્ય શુદ્ધ ત્રિકાળ કે દ્રવ્ય ધ્રુવ એ નિર્વિકારી છે, પણ અહીંયા તો પર્યાયની વાત કરી છે, વર્તમાન અવસ્થાની વાત કરી છે, દશાની વાત કરી છે કે પોતાની દશા મલિન છે, તો એ દશામાં એ નિર્વિકારીપણું કેવી રીતે થાય એની અહીંયા વાત કરી છે. કે પોતાના શુદ્ધ એક જ્ઞાતા સ્વભાવને આધીન થઈ અને સ્વના આશ્રયે સ્વને અવલંબીને જો એ પરિણમે તો એ જીવ નિર્વિકારી થાય, એટલે કે એની વર્તમાન પર્યાય નિર્વિકારી થાય, એની નિર્મળ વિતરાગી દશા પ્રગટ થાય. વર્તમાન પર્યાયમાં મલિનતા છે ને, એના દ્રવ્યમાં મલિનતા નથી. મલિનતા ક્યાં છે? પર્યાયમાં મલિનતા છે. આ ઉપજવું ને વિણસવું જે થાય છે તો પર્યાયનું છે. મૂળ દ્રવ્ય છે એ તો એવું ને એવું ત્રિકાળા શુદ્ધ જ છે. એને કાંઈ અશુદ્ધિ વ્યાપી નથી. એટલે એના પરિણામની અહીંયા વાત કરી છે કે એ પોતે પોતાના જેવો શુદ્ધ છે એવા શુદ્ધ નાતા સ્વભાવે જો પરિણમે તો એ પરિણામ છે એ વિતરાગી પરિણામ કહેવાય. અને એવું કરવા માટે એને પોતાના શુદ્ધ સ્વભાવને જાણવો, એનું મહાત્મ લાવવું અને એની તરફ લક્ષ કરી અને પરિણમવું, એને અવલંબીને, સ્વને અવલંબીને પરિણમે તો જીવ પર્યાયમાં નિર્વિકારી થાય, એના પરિણામ નિર્મળ વિતરાગી પરિણામ થાય, એવી વિતરાગી દશા પ્રગટ થાય. પણ અરે એને સ્વભાવ વિભાવના એકપણાનો અભ્યાસ થઈ ગયેલો છે. સ્વભાવ અને વિભાવ એને એક પણે એ માણી રહ્યો છે, એને એક પણે અનુભવી રહ્યો છે, એક પણે એ થઈ રહ્યો છે. સ્વભાવ અને વિભાવના એક પણે એ થઈ રહ્યો છે. એવો એને અભ્યાસ અનાદિનો છે. પોતે સ્વ જુદો છે, પોતાનો સ્વભાવ પોતાના અંધગુણોને કારણે જે છે એ વસ્તુ આખી જુદી છે, એનું એને ભાન નથી, જ્ઞાન નથી. એટલે આ પ્રકૃતિ કર્મના ઉદયો અને પરપદાર્થો એનું લક્ષ કરતા જે વિભાવ પરિણામ થાય છે એનો એ કરતા થાય છે. એને સ્વભાવ અને વિભાવના એકપણાનો અભ્યાસ થઈ ગયેલો છે. વિકાર મારો છે, જેવા વિભાવ ભાવે પરિણમે છે એવા ભાવનો એ કરતા થઈ જાય છે, એ રૂપ થઈ જાય છે. એટલે વિકાર મારો છે, હું વિકાર રૂપ છું એમ માનવાની તેને અનાદિથી જ આદત પડી ગયેલી છે, કેમ કે એવો અભ્યાસ છે. તેથી સ્વસ્વભાવની દ્રષ્ટિ રહિત, સ્વસ્વભાવની દ્રષ્ટિ રહિત એટલે સ્વસ્વભાવ જેવો છે એવો ન થતા, સ્વસ્વભાવને જાણ્યા વિના, સ્વસ્વભાવને અનુભવ્યા વિના તે પ્રકૃતિ એટલે કર્મના નિમિત્તને આધીન થઈને રાગાદી વિકારના કરતા પણ ઉપજે છે અને વિણસે છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, પ્રથમ ચાર ગાથા 308-311 એ ચાર ગાથામાં જીવનું અકર્તાપણું સિદ્ધ કર્યું. અહીં તે રાગાદીનો કરતા કેમ થાય છે તેની વાત કરી છે. આનંદનો નાથ, નિર્મળ આનંદ ચૈતન્ય મહાપ્રભુ પોતે શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવના આશ્રય પરિણમે તે તો મોક્ષનું કારણ છે. પોતાના જ્ઞાયક સ્વભાવના આશ્રય પરિણમે તો વિતરાગી પરિણામ થાય અને એ તો મોક્ષનું કારણ છે. પરંતુ સ્વભાવને છોડીને પ્રકૃતિને આધીન થઈને પરિણમે, સ્વભાવને છોડીને અને પ્રકૃતિને આધીન થઈને એટલે કે આ કર્મના ઉદયોને આધીન થઈને પરિણમે તે વિકારી ભાવનો કર્તા થઈ ઉપજે અને વિકસે છે. એમ થતાં એ એવી રીતે ઉપજે છે, વિકારી ભાવનો કર્તા થઈને ઉપજે અને વિકસે છે. શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ વિના નિમિત્તને, નિમિત્ત તો પર વસ્તુ હોય ને, નિમિત્ત તો હંમેશા પર હોય, જુદું હોય, પોતાનાથી જુદું જ હોય. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જે નિમિત્ત તરીકે છે એ જુદું હોય. એટલે શુદ્ધ ઉપાદાન જે છે એ તો પોતાનું દ્રવ્ય છે, એની દ્રષ્ટિ વિના નિમિત્તની દ્રષ્ટિ કરીને, નિમિત્તને એટલે પર વસ્તુને એને આધીન થઈને, નિમિત્તને આધીન થઈને અથવા તો પર વસ્તુને આધીન થઈને, પર વસ્તુને આધીન થઈને એટલે એનું લક્ષ કરીને જે અશુદ્ધ ઉપાદાન રૂપ પરિણમે છે તે અશુદ્ધતાનો, રાગાદી અજ્ઞાનમય પરિણામોનો કર્તા થાય છે. શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ વિના નિમિત્તને એટલે પર વસ્તુને આધીન થઈને જે અશુદ્ધ ઉપાદાન રૂપ પરિણમે છે તે અશુદ્ધતાનો એટલે રાગાદીનો અજ્ઞાનમય પરિણામોનો કરતા થાય છે, આવી વાત છે. આગળ કહે છે કે સ્વભાવની રૂચિ અને સ્વભાવ તરફનો ઝુકાવ નહીં હોવાથી, સ્વભાવની રૂચિ નથી, સ્વભાવને જાણ્યો નથી, એનું મહાત્મા આવ્યું નથી, સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, એની રૂચિ નથી અને એ તરફનો ઝુકાવ નથી, તેથી અજ્ઞાની જીવ પ્રકૃતિ ઉદય પ્રતિ ઝુકાવ કરીને એટલે કર્મના ઉદય પ્રતિ ઝુકાવ કરીને એ તરફ ઢળીને વિકારપણે એટલે કે વિકારના એકત્વપણે પોતે પરિણમે છે અને એ પોતે વિકારનો એ રીતે કરતા થાય છે. પ્રકૃતિ કરાવે છે એમ નથી, જો કે રાગનો કરતા થાય એવો જીવનો સ્વભાવ નથી, એવો સ્વભાવ નથી, તો પણ રાગ સાથે એકત્વ બુદ્ધિના કારણે પોતે રાગનો કરતા થાય છે, જે દીર્ઘ સંસારનું કારણ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ અહીં શું કહ્યું કે અજ્ઞાની વિકાર ભાવનો કરતા થયો થકો પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે. મતલબ કે અજ્ઞાની જીવ પોતે કરતા થઈને વિકાર ભાવે ઉપજે છે અને તેમાં પ્રકૃતિ નિમિત્ત છે, પણ નિમિત્ત એટલે કરતા એમ અર્થ નથી, નિમિત્ત કાંઈ કરતું નથી, એ નિમિત્ત છે. પેલો પોતે જાતે વિકાર ભાવે ઉપજે છે તેમાં આ પ્રકૃતિ છે તે નિમિત્ત છે. નિમિત્ત એટલે કરનારું છે એમ અર્થ નથી, નિમિત્ત કાંઈ કરતું જ નથી. વિકાર પ્રકૃતિના નિમિત્તે થાય છે એ તો છે, પણ પ્રકૃતિ જીવમાં વિકાર કરે કરાવે એમ બિલકુલ નથી. વિકાર પ્રકૃતિના નિમિત્તે થાય છે એમ તો બરાબર છે, એ તો છે, પણ પ્રકૃતિ એમાં કાંઈ ભાગ ભજવે છે એમ નથી, પ્રકૃતિ જીવમાં વિકાર કરે કરાવે એમ નથી. 41માં પાના ઉપર આગળ કહે છે કે આ ભાઈ સૂક્ષ્મ વાત છે, પ્રકૃતિના નિમિત્તને પોતે આધીન થઈને વિકારપણે ઉપજે વિણસે છે, પણ ત્યાં પ્રકૃતિ વિકાર ભાવને ઉત્પન્ન કે નાશ કરે છે એમ નથી, પ્રકૃતિ કરતી નથી, પ્રકૃતિ વિકાર ભાવને ઉત્પન્ન કરે કે પ્રકૃતિ વિકાર ભાવનો નાશ કરે એમ નથી. વિકારપણે ઉપજવું કે વિણસવું તે અજ્ઞાનીનું કાર્ય છે અને તેનો અજ્ઞાની કરતા છે, એમાં પ્રકૃતિનું કાંઈ કર્તવ્ય નથી, એટલે કે કર્મનું કાંઈ કર્તવ્ય નથી, એ તો માત્ર નિમિત્ત છે. હવે કહે છે કે પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે, પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે. જો આત્માના નિમિત્તે એટલે આત્મા કાંઈ પ્રકૃતિમાં કરે છે એમ નહીં, અર્થાત આત્માના પરિણામ અનુસાર એ પરિણમે છે, પણ એમાં આત્મા કરે છે એમ નહીં. એ રીતે જો કે તે આત્મા અને પ્રકૃતિને કરતા કર્મ ભાવનો અભાવ છે, તો પણ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને આત્માને અને પ્રકૃતિને કરતા કર્મનો વ્યવહાર છે. જો આનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે બહુ સરસ કર્યો છે, કે છે કે જુઓ જીવ અને કર્મ પ્રકૃતિને એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ કરતા કર્મ સંબંધ નથી. શાંતિથી સમજવા જેવી વાત છે. ગુરુદેવ કહે છે ધીમે ધીમે સમજવું ભાઈ, આ તો વિતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ છે. શું કહ્યું છે અહીંયા કે જીવ અને કર્મ પ્રકૃતિને એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ કરતા કર્મ સંબંધ નથી. પહેલા કહ્યું કે અજ્ઞાની જીવ રાગનો કરતા થયો થકો પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે, અને હવે આ બીજી વાત કરે છે કે જડ કર્મની પ્રકૃતિ પણ, આ પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે. એટલે શું કે પ્રકૃતિનો જે નવો બંધ થાય છે, પ્રકૃતિનો કર્મનો જે નવો બંધ થાય છે તેમાં આત્માના વિકારના પરિણામ નિમિત્ત છે. કારમણ્ય રજકણો બંધાય એવો નવો બંધ થાય તો એમાં આત્માના વિકારના પરિણામ છે એ નિમિત્ત છે. જેવા વિકારી ભાવ થયા છે અને એવો ભાવ બંધ થયો છે એ અનુસાર એ પ્રકારના કારમણ્ય રજકણોનો નવો બંધ થાય છે. આપણને થાય કે એ કારમણ્ય રજકણોને ખબર કેવી રીતે પડે કે આપણને આવા ભાવ થયા એટલે એને આવું બંધાવવું, એ કારમણ્ય રજકણોને ખબર કેવી રીતે પડે? અરે ભાઈ, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે કે જ્યારે એ કારમણ્ય રજકણો ભેગા થઈને એ રૂપે બંધાવવાના હોય ત્યારે અહીંયા નિમિત્તમાં એવો જ વિકારી ભાવ હોય, જીવના એવા વિકારી પરિણામ હોય. એમાં કાંઈ કારમણ્ય રજકણોને જાણવાની જરૂર નથી, કેમ કે કારમણ્ય રજકણો તો ઉદગળ છે, એ તો જડ છે, એ કંઈ જ્ઞાન સ્વભાવી નથી. એટલે એને કાંઈ જ્ઞાન કરવું ને પછી પોતે જાતે ભેગા થવું એવું કાંઈ છે જ નહીં. એ તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. એ જડની ક્રિયા જડમાં થાય છે, એ ક્રમબદ્ધ પરિણામ એના એવા થવાના છે તે જ થાય છે, અને અહીંયા નિમિત્ત તરીકે આત્માના વિકારના પરિણામ છે. આત્માના વિકારના પરિણામ કર્મ પ્રકૃતિનો બંધ કરે છે એમ નથી. આત્માના પરિણામ એ કર્મ પ્રકૃતિનો બંધ કરે છે એમ નથી. જીવના વિકારી પરિણામ કરતા અને જડ કર્મનો જે બંધ થાય તે એનું કાર્ય અથવા કર્મ એમ નથી. એવું ક્યારેય હોતું નથી. જીવના વિકારી પરિણામ કરતા એ જીવમાં થયા અને પેલા જડ કર્મનો જે બંધ થયો એ પૂતગળમાં થયો, તો એક દ્રવ્ય એ બીજા દ્રવ્યનું કાર્ય હોઈ શકે નહીં. એટલે એ પ્રમાણે જીવના એ પરિણામ એ કાંઈ જડ કર્મ રૂપે હોય એમ બને નહીં. એટલે જડ કર્મનો જે બંધ થાય છે તે પેલા વિકારી પરિણામ છે એનું કાર્ય છે એમ બિલકુલ નથી. જડ કર્મની પ્રકૃતિ બંધાય છે એ તો પોતાની પર્યાયની યોગ્યતાથી બંધ ભાવે થાય છે. એવી પર્યાય એની થવાની છે એટલે એ પોતાની એ સમયની યોગ્યતાથી એ બંધ ભાવે થાય છે. તેમાં આત્માના વિકારી પરિણામ નિમિત્ત છે બસ. જો આ અહીંયા દ્રવ્યની સ્વતંત્રતા દર્શાવી છે, બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ ભાવ નથી, નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. જેમ જીવને વિકારી પરિણામ થાય તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત છે, તેમ આ નવી નવી કર્મ પ્રકૃતિ બંધાય છે તેમાં જીવના વિકારી પરિણામ માત્ર નિમિત્ત છે. બસ આટલી વાત છે કે એકબીજાને કર્તા કર્મ ભાવ નથી, ફક્ત નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. આગળ 48મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, પણ ત્યાં બંનેને કર્તા કર્મ ભાવનો અભાવ છે. એમની બંને વચ્ચે કર્તા કર્મ ભાવ નથી. પ્રકૃતિ કર્તા અને આત્માના વિકારી ભાવ તેનું કર્મ અથવા કાર્ય તથા આત્માના વિકારી ભાવ કર્તા અને પ્રકૃતિ બંધ થાય તે એનું કર્મ એમ પરસ્પર કર્તા કર્મ ભાવનો અભાવ છે. આત્મા ક્રમબદ્ધ ઉપજતા વિકારી ભાવપણે ઉપજે છે ત્યારે કર્મોદય એને નિમિત્ત છે. જો આત્માના ક્રમબદ્ધ પરિણામ જે થાય છે ત્યારે નિમિત્તમાં કર્મના ઉદય છે, અને પ્રકૃતિ ક્રમબદ્ધ ઉપજતા બંધ ભાવે ઉપજે છે ત્યારે આત્માના વિકારી ભાવ એને નિમિત્ત થાય છે. બંને પોતપોતાના ક્રમબદ્ધ પરિણામ રૂપે ઉપજે છે એ વખતે પહેલાને બીજું નિમિત્ત થાય છે, બીજાને પહેલું નિમિત્ત થાય છે. બસ આવા પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંનેને બંધ છે. એટલે હવે છેલ્લે વાત કરે છે કે આ પ્રમાણે પરસ્પર કર્તા કર્મનો અભાવ છે, છતાં પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી આત્મા અને પ્રકૃતિને બંનેને બંધ જોવામાં આવે છે તે આ પ્રમાણે પેલું આત્માના વિકારી પરિણામ તે ભાવબંધ, તેમાં પ્રકૃતિ નિમિત્ત, અને બીજું જળ કર્મ પ્રકૃતિ બંધાય તે દ્રવ્યબંધ, તેમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત. જે ભાવબંધ છે જીવનો, એ આત્માના વિકારી પરિણામ, એ ભાવબંધ, એવો ભાવબંધ થવામાં પ્રકૃતિ નિમિત્ત છે, કર્મના ઉદયો નિમિત્ત છે. અને જળ કર્મ પ્રકૃતિ બંધાય જે દ્રવ્યબંધ, એ દ્રવ્યબંધની અંદર જીવના વિકારી પરિણામ નિમિત્ત છે. બહુ સહેલું અને સ્પષ્ટ કરી દીધું. આગળ 49માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, રાગાદી વિકારી પરિણામ છે તે ભાવબંધ છે. એ વિકારી પરિણામ છે એને જ ભાવબંધ કહ્યું. ખરેખર તો એવા વિકારી ભાવ થાય છે એટલે એ આશ્રવ થાય છે અને બંધ થાય છે, પણ એ પરિણામ થાય છે એને જ ભાવબંધ અહીંયા તો કહી દીધો છે. અને તે નવો દ્રવ્યબંધ થવામાં નિમિત્ત છે. એ કાંઈ ધર્મના કારણરૂપ અબંધ પરિણામ નથી. આ વિકારી પરિણામ છે એ ધર્મનું કારણ થાય એવા અબંધ પરિણામ નથી. અબંધ પરિણામ તો અબંધ સ્વરૂપી ભગવાન આત્માના એટલે સ્વના આશ્રય થાય છે. જ્યારે આ વિકારી પરિણામ છે એ તો પરના આશ્રય થયા છે. એમાં બંનેમાં બહુ મોટો ફેર છે. પરનો આશ્રય કર્યો છે, વિભાવ ભાવે થયો છે, સ્વરૂપથી ચ્યુત થયો છે, એટલે જે ભાવ બંધ થયો છે એ નવા દ્રવ્ય બંધ થવામાં નિમિત્ત છે. એ વિકારી પરિણામ એ કાંઈ ધર્મનું કારણ નથી, એ બંધ રહિત થવાનું કારણ નથી. બંધ રહિત થવું હોય એટલે અબંધ પરિણામ કરવા હોય તો એ તો ભગવાન આત્માના સ્વના આશ્રય થાય અને એ મોક્ષનો માર્ગ છે. પૂર્વકર્મ પ્રકૃતિના ઉદયના નિમિત્તે વિકારી ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવબંધ છે, અને ભાવબંધ છે તે નવી કર્મ પ્રકૃતિના બંધમાં નિમિત્ત છે. આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિનું પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવથી પરિણમવું છે અને તેથી સંસાર છે. એનાથી જીવ ચાર ગતિ અને 84 લાખ યોનિમાં ભૂલે છે, એમાં ભ્રમણ કરે છે, અને તેથી જ તેમને કરતા કર્મનો વ્યવહાર છે. જો વ્યવહાર કયો, વ્યવહાર કયો, પણ નિશ્ચયથી તો તેમના કરતા કર્મ સંબંધ નથી. પ્રત્યેક પદાર્થની તે કાળે જે જે પર્યાય ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે. તેને પરદ્રવ્ય એટલે જે નિમિત્ત છે તે તો શું, પણ સ્વયં સ્વદ્રવ્ય આત્મા પણ આગળ પાછળ કરી શકતો નથી. આપણે ક્રમબદ્ધનો વિચાર કર્યો ત્યારે આ વાત બરાબર સમજાય છે કે એ દ્રવ્ય પોતે પણ કંઈ આગળ પાછળ ફેરફાર કરી શકતું નથી. એ ક્રમબદ્ધ જે પરિણામ થવાના છે તે થાય જ છે, એટલે એમાં નિમિત્ત તો ક્યાંથી કાંઈ કરે. પરંતુ ક્રમબદ્ધ વિકાર જીવને થાય છે તેમાં જૂના કર્મ નિમિત્ત છે, એમાં જૂના કર્મ નિમિત્ત છે, પણ એને કોઈ કરી દે છે એમ નથી. અને વિકારના નિમિત્તે નવા કર્મનો બંધ થાય છે એમાં પણ કોઈ કાંઈ કરી દે છે એમ નથી. આવા નિમિત્ત નૈમિતિક સંબંધના કારણે તેમને કરતા કર્મનો વ્યવહાર છે, પણ તે પરમાર્થ નથી, એ સત્યાર્થ નથી, એ નિશ્ચય નથી. એ કરતા કર્મનો વ્યવહાર છે પણ તે પરમાર્થથી તો કરતા કર્મનો અભાવ જ છે. પાર્થ ઉપરના પ્રવચનમાં પંડિતજીએ તો અઢી લીટીમાં સમજાવી દીધું. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, આત્મા અને કર્મ પ્રકૃતિઓને પરમાર્થે પરસ્પર કોઈ કરતા કર્મ સંબંધ નથી, બંને વચ્ચે કરતા કર્મ સંબંધ નથી. જીવમાં વિકાર થાય તેનો કરતા જળ કર્મ અને વિકાર થયો તે જળ કર્મનું કાર્ય એમ હોય નહીં, એમ નથી. ત્રણ કાળમાં એવું બને નહીં. શું ના બને? જીવમાં વિકાર થાય તેનો કરતા એનો કરનારો જળ કર્મ હોય એમ ક્યારેય બને નહીં, તથા વિકારી પરિણામ કરતા અને નવા કર્મનો બંધ થાય એમ પણ બને નહીં. એટલે પંડિત જયચંદજીએ સંક્ષેપમાં સાર ભરી દીધો છે, ખુલાસો એકદમ કરી દીધો છે. હવે ગુરુદેવે આ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં એક બીજી વાત કરી છે, એ આપણે લઈએ. કારણ નંબર 50 ઉપર અહીંયા કહે છે કે સમયસાર ગાથા 320 ના ભાવાર્થમાં કહ્યું છે કે મિથ્યાત્વ છે તે જ સંસાર છે. 320 ગાથાના ભાવાર્થમાં આ વાત હવે આવશે, પણ અહીંયા લીધી છે એટલે આપણે લઈએ છીએ કે મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની સી ગણતરી. મિથ્યાત્વ ગયું એટલે બધું ગયું, પછી બાકી જે રહ્યું છે એ બિંદુ સમાન છે. કર્મના નિમિત્તે જે વિકાર થાય છે, હમણાં આપણે જે સમજ્યા તે પ્રમાણે, તેનું કરતા પણ છે તે મિથ્યાત્વ છે અને તે જ સંસાર છે. કર્મના નિમિત્તે વિકાર થાય છે અને વ્યવહારથી જે કરતા પણ એનું જણાવ્યું, તો એવું કરતા પણ એ મિથ્યાત્વ છે અને તે જ સંસાર છે. કર્મ પ્રકૃતિના નિમિત્તને આધીન થવાથી તે ભાવ ઉત્પન્ન થાય છે. તે ભાવ મારા છે, મારા કર્તવ્ય પણે છે અને મને લાભકારી છે એવી માન્યતા મિથ્યાત્વ છે અને તે જ સંસાર છે. સ્વ આશ્રય મિથ્યાત્વનો નાશ થતા સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની સી ગણતરી એટલે કે મિથ્યાત્વ ગયા પછી આ બાકી રહ્યું હોય ને, અવિરતિ પ્રમાદ આદિ, એ થોડો દોષ રહે પણ એ સમુદ્રમાં બિંદુ સમાન છે, એની કોઈ ગણતરી પછી રહેતી નથી. મિથ્યાત્વ ગયું પછી આ અવિરતિ ને પ્રમાદ એ કંઈ વિશેષ કરી શકતા નથી, એટલે કે કર્મનો બંધ પછી એવો થતો જ નથી કે જેથી ભવના ભ્રમણ થાય. એટલે કહે છે કે સમુદ્રમાં એ બિંદુ સમાન છે અને તે પણ ક્રમે નાશ થવા યોગ્ય જ છે. આ અવિરતિ અને પ્રમાદનો પણ પછી તો નાશ જ થાય છે. મિથ્યાત્વ છે એ જ મોટો દોષ છે, એ જ મહાદોષ છે અને એ જ સંસાર છે. મિથ્યાત્વ જાય એટલે ભવસાગર તરી ગયા એમ કહેવાય. જો કર્મથી વિકાર થાય છે એમ કોઈ કહે તો તેને મૂળમાં ભૂલ છે. વિકાર કર્મથી થતો જ નથી, વિકાર પોતાના સટકારકથી પોતાના કારણે થાય છે. નિમિત્તથી પણ થતો નથી અને પોતાના દ્રવ્ય ગુણથી પણ નહીં, કેમ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે વિકાર થાય. વિકાર થયો એવા પરિણામ થયા એના સટકારકો એ પર્યાયના પોતાના છે. એ વખતે આ જીવનો ઊંધો પુરુષાર્થ છે કે સ્વને છોડીને પરનું લક્ષ કરી રહ્યો છે, કે જે પરિણામ થાય છે એનો કર્તા થાય છે તો એને સંસાર છે. ગુરુદેવ અહીંયા એ કહે છે કે પોતાના સટકારકથી એ પરિણામ થાય છે એ નિમિત્તથી પણ થતા નથી અને દ્રવ્યગુણથી પણ નહીં. એવા વિકારી પરિણામ દ્રવ્ય ગુણથી પણ થતા નથી. પ્રભુ, તારા દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય સ્વતંત્ર છે. દ્રવ્ય તો ત્રિકાળ અકૃત્રિમ છે, તેનો કરતા કોણ? કોઈ નહીં. દ્રવ્યનો કરતા કોઈ નથી, એ તો ત્રિકાળ છે, અકૃત્રિમ છે, કોઈએ બનાવ્યું છે, બન્યું છે એમ છે જ નહીં. માટે દ્રવ્ય સ્વતંત્ર છે. દ્રવ્યમાં ગુણ છે, દ્રવ્ય એટલે જ ગુણોનો પિંડ. દ્રવ્યમાં ગુણ એનો અર્થ કે ગુણોનો પિંડ, એ જ દ્રવ્ય. એ ગુણ છે, તે ત્રિકાળ અકૃત્રિમ છે માટે સ્વતંત્ર છે. તેમ તેની પર્યાય પણ એક સમયનું સહજ સત છે, પોતાથી થાય છે. એટલે કે એના પોતાના સટકારકોથી એ થાય છે, પર્યાયની ઉત્પત્તિ પોતાથી થાય છે, માટે એ સ્વતંત્ર છે. એટલે આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયની સ્વતંત્રતાની વાત અહીંયા ગુરુદેવે સમજાવી દીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.